તારીખ 21/1/1993 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક નંબર 93 અને 94 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 44
પુરાણ અપમાન જ્ઞાનમ દર્શનમ અપ્યયમ કિમ અથવા કિંચન કોપી અયમ સમયસાર નામ શુદ્ધ સ્વરૂપ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. આ શુદ્ધ સ્વરૂપ આત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપ રૂપે પરિણમે છે, શુદ્ધ સ્વરૂપે પરિણમે છે અને એ રીતે એ શોભે છે. ભાતીનો અર્થ શોભાયમાન પણ થાય છે. આત્મા જીવ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપે પરિણમતા એની શોભા છે. હવે જે રીતે પરિણમે છે તે કહે છે, એવું શુદ્ધ સ્વરૂપે પરિણમનું કયા પ્રકારે થયું, કઈ રીતે થયું? નયાનામ પક્ષૈ વિના અચલમ અવિકલ્પ ભાવમ આક્રામન. નયાનામ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા જે અનેક વિકલ્પો, નયન અર્થ અહીંયા વિકલ્પ કર્યો, અને પક્ષ નો અર્થ એનો પક્ષપાત, એકત્વ બુદ્ધિ, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા જે અનેક વિકલ્પો, તેમનો પક્ષપાત કર્યા વિના ત્રણેય કાળ એકરૂપ છે એવી નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય વસ્તુ, તે રૂપ જે રીતે શુદ્ધ સ્વરૂપ છે તે રીતે પરિણમતો થકો. શું કહું, કાંઈ આ નયને જ્ઞાનનો પર્યાય ન કહેતા વિકલ્પ કયો, કેમ કે અહીંયા મિથ્યા દ્રષ્ટિ જીવ મિથ્યાત્મનો અભાવ કરીને, મિથ્યાત્મનો ત્યાગ કરીને, શુદ્ધાત્માનો અનુભવ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરશે. ત્યાં જ્ઞાનીના નયનો પ્રશ્ન નથી રહેતો. મિથ્યા દ્રષ્ટિને તો નયનો વિકલ્પ છે એમ કે, અને તે પણ પક્ષ બુદ્ધિથી છે. નયનો વિકલ્પ છે અને પાછો એનો પક્ષ કરે છે. એના ઉપરથી કાયદું છે કે જ્ઞાન તટસ્થ રહે છે, અવલંબન કરતું નથી. દેવીલાલજી એવી ચર્ચા કરે છે, જ્ઞાન તટસ્થ રહે છે, જ્ઞાન અવલંબન નથી કરતું. શ્રદ્ધા અને ચારિત્રના પર્યાયો અવલંબન કરે આત્માનો, પણ જ્ઞાન આત્માનું અવલંબન ન કરે એવી કોઈ નવી શોધ કરે છે. પછી તો પૂજ્ય બેન સિંહના વચનામૃતમાંથી વાત લીધી, જીવ જોઈ અવલંબનના જે બોલ છે એમાંથી તો જ્ઞાન અવલંબન લે છે એ વાત આવે છે. એમ કે અવલંબન લે તો રાગ થઈ જાય અને નય પક્ષ થઈ જાય, માટે જ્ઞાન તો તટસ્થપણે જાણે, જેમ પરદ્રવને જાણતું હતું એમ હવે સ્વદ્રવને જાણે, અને સ્વ પર બંનેને જાણવામાં જ્ઞાન તટસ્થ રહે. જ્ઞાનનું તો એવું સ્વરૂપ છે એમ કરીને વાત લીધી છે. એ તો શું છે, જાણવા સિવાય બીજું કોઈ સમજણમાં છે ને? નિદન કરવું, અનુભવ કરવો, એ તો કઈ ખ્યાલમાં આવે નહીં. એ વિષયમાં તો વેદનના વિષયમાં તો અંધારો ચાલે છે. એટલે જાણવું 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 જાણવા પૂરતી વાત ચાલે, જાણવાથી વિશેષ કોઈ વાત નહી. શું કહે છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા જે અનેક વિકલ્પો, તેમનો પક્ષપાત કર્યા વિના દ્રવ્યાર્થિક નહીંથી આવું છે અને પર્યાયાર્થિક નહીંથી આવું છે એમને શું સ્વરૂપ ત્રણેય કાળ એક રૂપ છે એવા નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન વસ્તુ બસ નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન વસ્તુ કે જે ત્રણેય કાળે એક રૂપ સ્વભાવે છે એમાં કોઈ ભેદ નથી દ્રવ પર્યાય નો કોઈ ભેદ એમાં નથી એમ કહેવું છે એક રૂપ કહેતા નિષેધ કરવો છે ને દ્રવ પર્યાય નિર્વિકલ્પ નો એટલે એક રૂપ છે ઇન્દ્રિય નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય વસ્તુ તે રૂપ જે રીતે શુદ્ધ સ્વરૂપ છે તે રીતે પરિણમતો થકો એ રીતનો ખુલાસો કરવો છે કેમ કે એ વાત થોડી અસ્પષ્ટ રહી કે જે રીત અને તે રીત એટલે શું જે રીતે શુદ્ધ સ્વરૂપ છે તે રીતે પરિણમતો થકો કેવું છે ને એમાં કે શુદ્ધ સ્વરૂપ જેવું છે તે શુદ્ધ સ્વરૂપમાં પોતાપણું અહમપણું આવતા હું શુદ્ધ સ્વરૂપ રૂપ છું એમ પરિણમન થાય છે શુદ્ધ સ્વરૂપ તો શુદ્ધ સ્વરૂપ રહે છે પણ પરિણમનમાં હું પણ અન્ય દ્રવ્ય ભાવમાં થતું હતું કરતો હતો તે પલટીને શુદ્ધ ચૈતન્ય નિર્વિકલ્પ સ્વરૂપમાં હું પણ થયું કર્યું એટલે એ રીતે પરિણમો કે જે રીતે શુદ્ધ સ્વરૂપ છે તે રીતે પરિણમો હું પણ કરીને અવલંબન ના લે કેમ બને અવલંબન લેવું એનો અર્થ કે હું પણ કરવું અવલંબન લીધા વિના જાણે તો એ સ્વપણે કેવી રીતે જાણે એ સ્વપણે ન જણાય એના ઉપર સ્પષ્ટીકરણ આપે છે રાજમલજી પોતે ભાવાર્થ આમ છે કે જેટલા નય છે તેટલા શ્રુત જ્ઞાન રૂપ છે નય છે એ બધા શ્રુત જ્ઞાન રૂપ છે અને શ્રુત જ્ઞાન પરોક્ષ છે શ્રુત જ્ઞાનમાં જાણવું પરોક્ષ થાય છે પણ અનુભવ પ્રત્યક્ષ થાય છે શું જાણવા અને વેદવામાં આ ફરક છે શ્રુત જ્ઞાન દ્વારા આત્માનું જાણવું થાય નય વિકલ્પ દ્વારા ત્યારે પણ તે પરોક્ષ જાણવું થાય છે પણ તે જ શ્રુત જ્ઞાનમાં વેદન થાય અનુભવન થાય તે પ્રત્યક્ષ થાય છે પ્રવચન રચના કરવું બધા પ્રવચનો સ્પષ્ટ છે એ વિષય ઉપર પ્રવચનો સ્પષ્ટ છે જેટલા નય છે તેટલા શુદ્ધ જ્ઞાન રૂપ છે અને તે શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે જ્યારે અનુભવ પ્રત્યક્ષ છે તેથી તેવા શુદ્ધ જ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે અને એ વેદનમાં નહીં પડતા નથી એમ કહેવાનું છે પણ જો ભાષા સાથે વાંધો હોય તો મુશ્કેલી થાય કેમ કે કોઈ વાર એને નહીં કહેવામાં આવે છે તેરમા કલશમાં કહ્યું ને કે આત્માનુભૂતિ છે એ જ્ઞાનાનુભૂતિ છે અને એ શુદ્ધ નયાત્મિકા છે તો ત્યાં શુદ્ધ નહીં લીધો છે પાછો નિશ્ચય નહીં લીધો છે દ્રવ્યાર્થી નહીં કહો શુદ્ધ નહીં કહો સંવેગ છે અને નિશ્ચય નહીં કહો એ ત્રણેય એક જ છે એટલે જો ભાષાનો વિરોધ હોય તો નય શબ્દ વાપરે ત્યાં ભડકે કેમ નય શબ્દ લીધો વસ્તુ નયાતીત છે એમ નથી પક્ષાતીત છે નયમાં જ્ઞાનાતીત છે એમ ન કહેવાય અનુભવ જ્ઞાન છે એ પણ જ્ઞાન છે અને જેમાં નય વિકલ્પ ઉઠે છે તેમાં પણ જ્ઞાન છે એમાં વિકલ્પનો નિષેધ છે વિકલ્પ કરતા તે અજ્ઞાન દશામાં વિકલ્પના એકત્વનો નિષેધ છે જ્ઞાનીનું જે વિકલ્પાત્મક જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે, પણ એમાં વિકલ્પનો નિષેધ છે. જેટલો વિકલ્પ છે એટલો એમાં નિષેધ છે, અને એમાં પણ જેટલું પરાશ્રિતપણું છે એટલું નિષેધ છે, અથવા પર સન્મુખતા છે એનો નિષેધ છે. કેમ કે એટલો જ્ઞાનનો વિભાવ છે માટે. પણ જે જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ છે અને અવલંબીનું વેદન સ્વરૂપ છે અને આત્માકાર સ્વરૂપ છે, આત્મા રૂપ થયું છે, એનો કઈ નિષેધ નથી. જેટલા નહીં છે તેટલા શ્રુત જ્ઞાન રૂપ છે એ વિકલ્પ સહિતનું લેવું. શ્રુત જ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે. તેથી શ્રુત જ્ઞાન વિના જે જ્ઞાન, એટલે આ વિકલ્પ વાળું જે પ્રસન્નતા વાળું જ્ઞાન એ શ્રુત જ્ઞાન, એના વિનાનું જે જ્ઞાન એટલે વેદન રૂપ જ્ઞાન, તે પ્રત્યક્ષ અનુભવે છે. અને એ તો સિદ્ધો જ આત્માનો અનુભવ કરે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધ સ્વરૂપ આત્મા, તે જ જ્ઞાનપૂર્ણ વસ્તુ છે એમ કહેવાય છે. પણ જે અનુભવ થયો ત્યારે એને એ જ્ઞાનપૂર્ણ વસ્તુ, અનુભવ સહિતના આત્માને જ્ઞાનપૂર્ણ રૂપ વસ્તુ કહેવામાં આવ્યું. એને ભગવાન કીધો, એને પરમાત્મા કહી દીધો. આપણે 143 આસપાસના ક્રોસ છે ને, એટલે તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધ સ્વરૂપ આત્મા, તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે એમ કહેવાય છે, અને તે જ પરબ્રહ્મ પરમેશ્વર એમ કહેવાય છે. એને પરબ્રહ્મ પરમેશ્વર પણ કહો, એને જ્ઞાન સ્વરૂપ તેજ પુંજ આત્મા કહો, અનુભવનો નિષેધ નથી. પછી આમ ગમે તે શબ્દથી લેવો તમે, પણ અનુભવનો નિષેધ નથી. જ્ઞાનની પરસન્મુખતાનો નિષેધ છે, વિકલ્પનો નિષેધ છે, અને જ્ઞાન વિકલ્પ સાથે એકત્વ કરે તો એનો પણ નિષેધ છે. બસ એ સહપુણ્ય તે જ પવિત્ર પદાર્થ એમ પણ કહેવાય છે, અને એ સહપુરાણ એટલે તે જ અનાદિ નિધન વસ્તુ એમ પણ કહેવાય છે, અને એ સહપુમાન એટલે તે જ અનંત ગુણે બિરાજમાન પુરુષ એમ પણ કહેવાય છે, અને અયમ જ્ઞાન દર્શનમ અપી, અને તે જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એમ પણ કહેવાય છે. આત્મા અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને જુદા ન પાડ્યા, આત્માને અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને જુદા ન પાડ્યા. એટલે એમ કે એ જયારે વસ્તુનું સ્વરૂપ સમજવું હોય ત્યારે તમે દ્રવ્ય પર્યાયના ભેદથી વસ્તુને ખ્યાલમાં લ્યો, વિચારમાં લ્યો, સમજવામાં લ્યો. પણ અનુભવ કાળે જયારે વસ્તુ પ્રત્યક્ષ છે અને અનુભવમાં એ વસ્તુ સાથે અભેદતા અનુભવાય છે, પછી દ્રવ્ય છે ને પર્યાય છે ને એ વાત ત્યાં વચ્ચે લાવવાની જરૂર નથી એમ કહેવું છે. પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધ સ્વરૂપ આત્મા, તે જ્ઞાનપુંજ વસ્તુ કહેવાય છે, તે પરબ્રહ્મ પરમેશ્વર કહેવાય છે, તે જ પવિત્ર પદાર્થ કહેવાય છે, તે જ અનાદિ નિધન વસ્તુ કહેવાય છે, તે જ અનુગુણે બિરાજમાન પુરુષ એમ કહેવાય છે, અને તે જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એમ પણ કહેવાય છે. આવા અનેક શબ્દોથી અનુભવથી વિભૂષિત આત્માને કહો, એની મહિમા કરો, એની ભક્તિ કરો, તો એ કર્તવ્ય છે. એમાં કઈ ખોટું નથી. આચાર્ય મહારાજ ને પોતાને પણ પક્ષાંતિક્રાંત થયો એને સમજાવવા માટે 143 ગાથામાં કેવળીનું દ્રષ્ટાંત લીધું. કેવળ જ્ઞાનની જાતિ છે અનુભવમાં, એટલે દ્રષ્ટાંત કેવળીનું લીધું. નય વિકલ્પોના ભેદથી જેમ કેવળ જ્ઞાન જાણવા છતાં ભેદને પ્રાપ્ત થતું નથી, એમ અનુભવ જ્ઞાનના બધા ભેદોનું જ્ઞાન દ્રવ્યનું ગુણનું પર્યાયનું થવા છતાં પણ એ જ્ઞાનમાં ભેદ ઉત્પન્ન થતા નથી. અભેદ અનુભવમાં બધા ભેદ સમાઈ ગયા. જાઓ જેમ કેવળ જ્ઞાનમાં ભેદ પડ્યા વગર ભેદનું જ્ઞાન થાય છે, એમ અનુભવમાં ભેદ પડ્યા વગર ભેદનું જ્ઞાન થાય છે એમ કહી દીધું. અને આવી રીતે જ્યારે કોઈ વિકલ્પનું એકત્વ છોડીને પક્ષાંતિક્રાંત થઈને સ્વાનુભવ કરે છે ત્યારે આચાર્ય મહારાજ એને પ્રશંસે છે. એ જ જ્ઞાનાત્મા છે, એ જ પરમાત્મા છે, એ જ પરબ્રહ્મ છે, એ જ પરમેશ્વર છે, એ જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. બધા બોલ વાપર્યા પણ એ બહુમાનથી પ્રશંસાથી વાપર્યા. હા કયા ને, જે અનુભવ થયો ત્યારે જ્ઞાની ને પરમેશ્વર કયા. 143 જેવો ને આપણે સીધી વાત છે. હાજર છે ત્રણ નો કળશ ચાલે છે ને, 144 પછી નો કળશ છે. 144 પછી ત્રણ નો પહેલો કળશ છે, 92 નો એ પહેલા નો છે. તત્કાળ નિજરસથી પ્રગટ થતા આદિ મધ્યંત રહિત અનાકુળ કેવળ એક આખા વિશ્વ ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે અર્થાત શ્રદ્ધાય છે, અનુભવના કાળમાં જ શ્રદ્ધાન થાય છે અને જણાય છે, શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. તેથી સમયસાર નામ આત્માને જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કઈ અનુભવથી જુદા નથી, એ અનુભવ કરવો તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. કોનો અનુભવ કરવો? કે એક અખંડ પ્રતિભાસમય નિર્વિકલ્પ આત્માનો નિર્વિકલ્પ સ્વરૂપે અનુભવ કરવો, નિર્વિકલ્પ થઈને અનુભવ કરવો, એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. અને ત્યારે એને 143માં એને પરમાત્મા કહ્યો કે વિકલ્પોથી અતિ પરતવાથી તે પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યેક જ્યોતિ આત્મખ્યાતિ રૂપ અનુભૂતિ માત્ર સમયસાર છે. 143માં મહિમા કર્યો, 144માં મહિમા કર્યો છે. આ 144 પછીનો કળશ છે. 144 ગાથા છેલ્લી છે અને પછી આ છેલ્લા 99 સુધીના કળશો આ અધિકારમાં આવે છે. 100મો પછી બીજા પુનઃપાપ અધિકાર શરૂ થાય છે. દ્રષ્ટાંત સમજાવ્યું છે. વિશિષ્ટ પદ્ધતિ છે, અસાધારણ વાત છે. એટલે મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય છે એનું કેટલું મૂલ્ય છે, આચાર્ય મહારાજના જ્ઞાનમાં અભિપ્રાયમાં કેટલું મૂલ્ય છે એ સમજવાનું છે. એને સમજાવવા માટે કેવળીનો દ્રષ્ટાંત લીધે છે, કેવળ જ્ઞાનીનો મૂલ્ય કેટલું એનું એમ છે. પ્રશ્ન શું છે? જેમ કેવળી ભગવાન સદા નરપક્ષના સ્વરૂપના સાક્ષી છે, તેમ સુજ્ઞાની પણ જયારે સમય સમસ્ત નરપક્ષોથી રહિત થઈને ભગવાન સદા નરપક્ષના નરપક્ષના સ્વરૂપના સાક્ષી છે, તેમ સુજ્ઞાની પણ જયારે સમસ્ત નરપક્ષોથી રહિત થઈને શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે મિથ્યા દ્રષ્ટિ મટી ગયો. નરપક્ષ હતો ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ હતો, નરપક્ષ થી પાર થતા એ જ વખતે દ્રષ્ટિ થયો એમ કે એ વખતે અનુભવ કરે છે, ત્યારે નરપક્ષના સ્વરૂપનો જ્ઞાતા છે. અને ત્યારે એ નરપક્ષ કેવી રીતે થતો હતો એનો જ્ઞાતા છે. એક નરનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. આ મિથ્યા દ્રષ્ટિની વાત લીધી. પ્રયોજનના વર્ષે એક નહીને પ્રધાન કરીને તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર મોહનો રાગ રહે, એટલે વિકલ્પ સહિતનું જ્ઞાન. સમ્યક દ્રષ્ટિ જીવનું વિકલ્પ સહિતનું જ્ઞાન એ ચારિત્ર મોહના રાગ સહિતનો જ્ઞાનનો વિકલ્પ જ્ઞાનનો ભેદ થયો. અને જ્યારે નય પક્ષને છોડીને વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ એમ, એટલે પક્ષાંત વિકલ્પને છૂટીને એકાકાર અનુભવમાં શુદ્ધોપયોગમાં આવે, એટલે નિર્વિકલ્પ ઉપયોગ અને સ્વવિકલ્પ ઉપયોગ એનું વર્ણન કર્યું, ત્યારે તે વખતે સૃજ્ઞાની પણ કેવળની માફક વિતરાગ જીવો જ હોય છે એમ જાણવું. હા, સૃજ્ઞાની પણ કેવળની માફક વિતરાગ જીવો જ હોય છે. શું વસ્તુ કેવળ જાણે છે ત્યારે વિતરાગ પણ અનુભવે તો છે જ ને? વિતરાગ જાણતા નથી અનુભવતા નથી જાણે છે એવું તો કઈ થોડું છે. પછી તો શું છે કે અભિપ્રાય પ્રમાણે ખેંચ તાણ કરે માણસ. શું જે રીતે એમને એની પોતાને કલ્પના થાય એ પ્રમાણે એની ખેંચવાનો વિચાર આવે, આગ્રહ થાય. પણ આ વિષય કલ્પનાથી કલ્પવા જેવો નથી. વેદન શું, જાણવું શું, સ્વવિકલ્પ દશામાં જાણવું શું, નિર્વિકલ્પ દશામાં વેદન પૂર્વક જાણવું શું, અવલંબન શું, આ બધું 376 માં તો બહુ સ્પષ્ટ છે કે ત્રિકાળીનું અવલંબન હોય પણ વેદન પર્યાયનું હોય, બહુ સ્પષ્ટ કર્યું છે ત્યાં તો. વેદન અવલંબન બધા શબ્દથી સ્પષ્ટ કરેલું છે. તો જેમ છે એમ ન જાણે તો કંઈક ને કંઈક કલ્પના થાય. પોતાની વિચાર દશા પ્રમાણમાં સમજવાનો જિજ્ઞાસુ થઈને મુમુક્ષુ જીવે તો પ્રયત્ન કરવો. નિર્ણય બેસાડી દેવો એ ઠીક નથી. જ્યાં સુધી જીવનું સ્વરૂપ પોતાને સમજમાં આવે છે, માનો કે અમુક રીતે સમજમાં આવે છે, પણ એવું પ્રગટે નહીં, પ્રગટપણે એવું અનુભવમાં ન આવે ત્યાં સુધી જિજ્ઞાસાની બારી ખુલ્લી રાખવી. મિત્ર આગ્રહ થશે કે હું કહું છું એમ ન હોવું જોઈએ, બીજી રીતે નહીં થવું જોઈએ. તો પૂછે કોઈ તો કોઈ એવો અનુભવ થયો? જો અનુભવ નથી થયો તો અનુભવમાં આવે છે એ આવો જ છે ને આમ જ થાય છે એ કેવી રીતે કહો છો? માટે ત્યાં જિજ્ઞાસા જગ્યા રાખવે, એટલે વિચારમાં સત્યનો સ્વીકાર કરવાનો અવકાશ રાખવો, ખાલી જગ્યા રાખવે એનું નામ જિજ્ઞાસા છે. એ જિજ્ઞાસા રાખવી હંમેશા, નહીં તો પોતાને જ એનું નુકસાન આવી પડે. કેમ કે કેવળ વસ્તુ એ રીતે અનુભવ પહેલા વિચારમાં આવી જાય એવી વસ્તુ નથી. મનથી પાર હોવાને લીધે મનના વિચારમાં એ આવી જાય અને આવી ગઈ છે માટે આમ જ છે, એ સાહસ કરવા જેવો નથી. એ સાહસ નહીં કરવો જોઈએ. એ વાત છે. જરા ત્યાં સુધી કે છે કે આત્મા સ્વરૂપે કરીને પરમાત્મા છે, અને એ જિનાદનનો સિદ્ધાંત છે. એમની અન્ય મતિઓ પણ એમ કહે છે કે આત્મા છે તે પરમાત્મા છે, પણ એવો પ્રગટ અનુભવ ન થાય ત્યાં સુધી હું પરમાત્મા છું એ તું કેવી રીતે કે છે એ તો સમજા. અનુભવે છે તું તારી રાગના એ કહેતી વખતના વિકલ્પને પોતાપણે અનુભવ કરીને તો બોલે છો અને કે છે કે હું પરમાત્મા છું. તો ખરેખર પરમાત્મા સ્વરૂપને અવલંબીને જે પરમાત્મા થયા એનો કઈ અવિનય તો નથી થતો ને. પરમાત્મા રૂપ દશા પ્રગટાવીને જે થયા અને તું પ્રગટાવ્યા વગર એમ કહેશ કે હું પરમાત્મા, તો કઈક ઓલા જેને પ્રગટ કર્યું એને એનો તો અભિનય નથી થતો ને. આટલું જરાક ધ્યાન રાખવું. બહુ સારી વાત લીધી છે, એ વાત સારી લીધી છે. નહીં તો શું કરે, બીજે રાખે બસ હું પરમાત્મા હું પરમાત્મા, બીજી કાંઈ વાત નહીં હું પરમાત્મા. પણ ક્યાં ઊભો થયું તો જો, ત્યાં ઉભો રહીને એ વાત ચાલે છે, વિકલ્પ ચાલે છે, એ વિષય ચાલે છે, એમને જોયા વગર ખરેખર જે પરમાત્મા છે. કેમ કે હું પરમાત્મામાં મારા સિવાય મારો કોઈ બીજો પરમાત્મા નહીં, તો ખરું કે નહીં? પરમાત્માને બીજો પરમાત્મા ન હોય એ તો નક્કી થયું કે નહીં? આ એટલા માટે જેની નિશ્ચય દ્રષ્ટિ એકદમ તીખી પાવરફુલ છે એને વિકલ્પાંશમાં ભક્તિ કેમ આવે છે વિશેષપણે? કેમ કે એનો ખોટો અતિરેક થઈને અન્યથા પણ એમાં ઉત્પન્ન થાય નહીં. એવી વાત છે. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી અને કા તો ભલે ન થયો હોય તો થવાના પુરુષાર્થમાં રહીને ગયા તો ત્યાં સુધી વાંધો નથી, લ્યો દોષ નથી. શું? કારણ કે યત કિંચિત એવા ભગવાન સ્વરૂપ પ્રત્યેનું પ્રગટાવીને જેટલા અંશે શક્તિ છે એટલા અંશે. શું? એ વીર્યને પરિણમાવીને તું કહે અથવા વીર્યને વિશેષ પરિણમાવવા અર્થે તું કહે તો નિર્દોષ છે. તારો હેતુ શુદ્ધ છે. કેમ કે તું પુરુષાર્થને પરિણમાવા માટે એમ કરે છો. તો પુરુષાર્થ ટોટલી ઊંધો પરિણમે પૂરેપૂરો, અને ભગવાન છું ભગવાન છું એ વાત કઈ મેળ ખાતી નથી એમ કહેવું છે. વાત તો યથાર્થ હોવી જોઈએ, નહીંતર યથાર્થતા ન રહીએ, અને યથાર્થતા ન રહીએ ત્યારે એ ભગવાન પ્રત્યેનો દોષ, જેને ભગવાન પણ પ્રગટ કર્યું છે ભગવાન પ્રત્યેનો દોષ ઉત્પન્ન થયા વિના એમનો અવિનય થાય અથવા એમના પ્રત્યેની અભક્તિ થાય. બધાને અભક્તિ નથી થતી, સમય જ્ઞાનમાં અભક્તિ નથી. બોલો, નિયમસારમાં કેવી ભક્તિ કરી છે? પદ્મ પ્રમલધારી દેવનો ફાટ ફાટ જોર છે ત્રિકાળી ઉપરનો, કેવી ભક્તિ કરી છે? ગુરુની એવી ભક્તિ કરી છે, જિનેન્દ્ર પરમાત્માની પણ એવી ભક્તિ કરી છે, અજોડ ભક્તિ કરી છે. નહીતર શુષ્કતા આવે, નહીતર શુષ્કતા આવી જાય. આ શુષ્કતા ના આવે. હા, એવી ભક્તિ કરે છે, શુષ્કતા નથી ને, એટલે ભક્તિ આવે છે. પછી આપણે એ કરે છે, પણ એ ભક્તિ એને આવે છે. એટલે તો એ ભક્તિ વશે જ આટલા બોલાવ્યા છે. શું? કે એ જ જ્ઞાનપુંજ, એ જ પરબ્રહ્મ પરમેશ્વર, એ જ પવિત્ર પદાર્થ, એ જ અનાદિ નિધન વસ્તુ, એ જ અનંત ગુણ વિરાજમાન પુરાણ પુરુષ. શું? અને એ જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એ ભક્તિ વશા પ્રસંગ લીધા છે, બહુમાન કરવા માટે લીધા છે. બહુ શું કહીએ, શું કહીએ એમ કે ઘણા ભાવ તો આવે છે, પણ વધારે શું કહીએ એમ. શું માત્ર વસ્તુ પ્રકાશ, શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ પ્રકાશ, નિર્વિકલ્પ એક રૂપ છે. પ્રકાશ શબ્દ લગાવી દો. શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ પ્રકાશ, નિર્વિકલ્પ એક રૂપ છે. તેના નામનો મહિમા કરવામાં આવે તો અનંત નામ કહીએ તેટલા પણ ઘટે. આ વસ્તુ કહેતા, મહિમા કરતા કરતા આટલા પાંચ સાત વાત કરી, શું વધારે કહીએ? એ વસ્તુ એવી અદભુત થી અદભુત છે. શું? નિર્વિકલ્પ ને એક રૂપ હોવા છતાં એ શુદ્ધ ચૈતન્ય પ્રકાશમય વસ્તુ એવી અદભુત છે, એવી અદભુત છે કે એના નામ કહીને મહિમા કરવા જઈએ તો અનંત નામ કહીએ. હા, એ અનંત નામ એના ઘટે છે. બધા વિશેષણ એને લાગુ પડે છે, પણ વસ્તુ તો એક રૂપ છે. વસ્તુ તો એક રૂપ છે. એ બધા નામ ગમે એટલા ભેદથી કહીએ તો પણ વસ્તુ એક રૂપ છે. ગુણો ધર્મો પણ એ બધાનું એક રૂપ છે. સરવાળે એ બધાનું એક રૂપ છે. જેમ સોનું કિંમતી ચીજ છે, સોનામાં જે સોનાપણું છે એનું એનું મૂલ્ય છે. પીળાપણું તો પિત્તળ નહીં છે, વજનપણું તો લોઢા નહીં છે, પિત્તળ એ ચીકણું છે. પિત્તળના એ દાગીના બનાવે છે લોકો ખોટા સોનાના. શું? સોનું એટલે સોનું, બસ એના બધા ગુણોનું એક રૂપ, એનું નામ સોનું. એવી રીતે એમ વસ્તુ તો એક રૂપ છે, એટલે એવા અનંત ગુણોનું એક રૂપ, એ પણ એનો મહિમા છે. બધા એના અનંત ગુણો છે, એ જુદા જુદા રહેતા નથી, એક રૂપ થઈને રહે છે, એ પણ એનો એક મહિમા છે. કેવો છે તે શુદ્ધ સ્વરૂપ આત્મા? કે નિશ્ચળ જ્ઞાની પુરુષો વડે પોતે સ્વયં અનુભવશીલ છે. એ સ્વરૂપમાં અચળ થઈને, જ્ઞાની પુરુષ સ્વરૂપમાં જે અચળ થઈને રહે છે તે સ્વયં જ અનુભવશીલ છે. પોતાની મેળે અનુભવમાં આવે છે. અનુભવ નવો ઉત્પન્ન કરવો પડતો નથી, એ તો અનુભવશીલ પણ એનો સ્વભાવ છે. સ્વસંવેદન એનો સ્વભાવ છે. સ્વસંવેદન કરવું એ સવાલ નથી. શું? એનું સ્વરૂપ જ છે. એ તો એ રીતે એને સ્વરૂપથી આવિર્ભૂત કરવામાં આવે છે. નવી વસ્તુ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એ શુદ્ધ સ્વરૂપ આત્મા નિશ્ચળ એવા જ્ઞાની પુરુષો વડે પોતે સ્વયં અનુભવશીલ છે, પોતે પોતાને મળે અનુભવમાં આવે એવો જેનો સ્વભાવ છે એવો છે. અનુભવ પણ એનો સ્વભાવ છે, અનુભૂતિ સ્વરૂપ જ લીધો ને. એટલે તો 17-18 માં અમૃતચંદ્રાચાર્ય એને અનુભૂતિ સ્વરૂપ જ કીધો. અને આપણે 50-55 જે ચાલે છે એમાં પણ અનુભૂતિ થી ભિન્ન છે, માટે એને પૂતગલ નો કહીએ છીએ. અનુભવની મહિમા છે, ત્રાણું નો થયો કળશ. હવે એ આત્મા સ્વયં અનુભવશીલ છે એમ કહ્યું તો એનું કોઈ દ્રષ્ટાંત છે કે આપોઆપ અનુભવ થાય એવો કોઈ દ્રષ્ટાંત છે કે હા એવો પણ એક દ્રષ્ટાંત છે એમ કરીને વાત કરવી છે. દૂરમ ભૂરી વિકલ્પ જાલ ગ્રહને બ્રાહ્મણ નિજો ધાચ્યુતો દૂરાતેવ વિવેક નિમ્ન ગમનાન નિતો નિજો ઘમ બલાત વિજ્ઞાન એક રસસ્તદેક રસીનામ આત્માનમાત્માહરન આત્મને એવ સદા ગતાનુગતતામ આયાચયન તોયવત. પાણીનું એક દ્રષ્ટાંત આપ્યું છે. તો એટલે પાણી, સંસ્કૃતમાં પાણી માટે ઘણા શબ્દ છે. તો એટલે પાણી કહે, વારી એટલે પાણી કહે, નીર એટલે પાણી કહે, પાણીને પાણી કહે, જળને પાણી કહે, બહુ શબ્દો છે. હા, એ બધા સંસ્કૃત શબ્દો છે. મૂળ પછી તો બીજી ભાષામાં ઉતરી આવેલા છે, મૂળ સંસ્કૃત ભાષાના શબ્દો છે. એવા કોઈ કોઈ શબ્દો તો એક શબ્દના 20-20 અધર વર્ડ છે સંસ્કૃત ભાષામાં. છેલ્લો શબ્દ વાંચ્યો ને, તોયવત. તો એટલે પાણી. અયમ આત્મા ગતાનુગતતામ આયાતી તોયવત. અહીંયાથી પેલું લીધું, છેલ્લા પદને ટીકામાં પેલું લીધું છે કે દ્રવ્યરૂપ વિદ્યમાન છે. અયમનો અયમ માંથી કાઢ્યું. દ્રવ્યરૂપ એટલે વસ્તુપણે વિદ્યમાન છે, વસ્તુપણે પ્રત્યક્ષ છે, વસ્તુપણે હૈયાત છે એમ લીધું છે. એવો આત્મા અયમ આત્મા માંથી એ કાઢ્યું કે આ પ્રત્યક્ષપણે વિદ્યમાન છે એવો આત્મા, અર્થાત ચેતન પદાર્થ સ્વરૂપથી નષ્ટ થયો હતો, પોતે સ્વરૂપથી ચલિત થઈ ગયો હતો, પોતાના સ્વરૂપના બેભાનપણામાં હતો. સ્વરૂપ સ્વરૂપમાં હતું પણ બેભાનપણું હતું પોતાને. એ સ્વરૂપની અપ્રાપ્તિ ગણવામાં આવે છે. સ્વરૂપનું બિન અનુભવ તે સ્વરૂપની અપ્રાપ્તિ, અને સ્વરૂપનો અનુભવ તે સ્વરૂપની પ્રાપ્તિ એમ કહેવું છે. પ્રાપ્તિ એટલે વસ્તુ કઈ નહોતી ને આવી એમની, પણ અનુભવમાં આવી એટલે પ્રાપ્તિ, અને અનુભવમાં નહોતો એટલે અપ્રાપ્તિ. બસ અનુભવ અપેક્ષા એ પ્રાપ્તિ અપ્રાપ્તિ બોલાય છે. સ્વરૂપથી નષ્ટ થયો હતો એટલે ભાનમાં, પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો એવા ભાવને પામે છે. દાખલા તરીકે એ કેવી રીતે લેવું અનુભવમાં, કે દેહાત્મ બુદ્ધિ છે અત્યારે, જેવું કોઈને ખબર પડે કે ભાઈ હવે તમે મરી જવાના, શું કહે ડાક્ટર વૈદ હોય એમ કે ભાઈ હવે તમે મરી જશો, મરી જશો એટલે શું થશે, કઈ વસ્તુનો નાશ થશે, આત્માનો નાશ નહીં થાય, દેહના કોઈ પરમાણુનો અભાવ થશે, નાશ થશે, ક્ષય થશે, જે અનંત પરમાણુનો દેહ છે એ અનંતે અનંત પરમાણુ પર્યાયાંતરને પામશે, એ કઈ ઓછો નહીં થાય, ન તો પરમાણુ ઘટશે ન તો આત્મા ઘટશે. પછી મરી જવું એનું નામ શું, કોનું નામ મરી જવું, તો પછી કે મરી જવું એવી કોઈ વસ્તુ જ નથી. પણ દેહ ને આત્મા છૂટો પડે ત્યારે પોતાના નાશનો અનુભવ અધ્યાસે કરીને થાય છે, નાશ નહીં થતો હોવા છતાં હું નાશ થયો, એવો જે અભ્યાસ થાય છે, નાશનો અનુભવ થાય છે, એ અનુભવની કલ્પનાનું નામ આપ્યું મરણ. બીજું કઈ નથી વાતમાં માલ શું, તો એ નષ્ટ થયો ત્યાં, પણ ભાવમાં નષ્ટ થયો, દ્રવ્ય નષ્ટ થયો નથી. અને એ ભાવ તો ખરેખર સાચો છે કે નહીં એ કલ્પના છે, એ અજ્ઞાન છે અને એ કલ્પના છે, અથવા વિપરીત જ્ઞાન છે. ચેતન પદાર્થ સ્વરૂપથી નષ્ટ થયો હતો એટલા અભ્યાસમાં, તે પાછો સ્વરૂપને પ્રાપ્ત થયો, અભ્યાસ છૂટ્યો એટલે પોતાના શાશ્વત પદાર્થનો અનુભવ થયો, ત્યારે એને એમ જાણ્યું કે ક્યારે પણ મારું મરણ થયું નથી, હું આ આત્મા પ્રત્યક્ષપણે અત્યારે વિદ્યમાન ઊભો છું, ભૂતકાળમાં ક્યારે નાશ થયો હોત તો અત્યારે હું ક્યાંથી હોત, માટે મારો ક્યારે નાશ થયો નથી, જેટલા ખોળિયા બદલાણા શરીર બદલાણા એમાં મારો ક્યારે નાશ થયો નથી ને હજી પણ મારો ક્યારે નાશ થવાનો નથી, ફેરફાર થશે શરીરના થશે આત્માના નહીં. એ પ્રાપ્ત થઈ ગયો, એને એ સ્વરૂપને પ્રાપ્ત થયો, એટલે શાશ્વતતાનો અનુભવ કર્યો, સ્વરૂપની શાશ્વતપણાનો અનુભવ કર્યો. શું હા, શરીરને મળવું જોઈએ છે, અનુભવ થાય છે ત્યારે શરીરને મળવું જોઈએ છે, શરીરને મળવું જોઈએ છે એટલે એને શરીરની આસક્તિ રહેતી નથી, સીધી વાત છે. હા, આત્માના સુખ સાથે આસક્તિ થાય છે, સ્વરૂપની આસક્તિ થાય છે એટલે સ્વરૂપમાં એકાગ્ર થાય, જ્યાં આસક્ત થાય ત્યાં એકાગ્ર થાય, આ સીધી વાત છે, માટે સ્વરૂપમાં એકાગ્ર થાય છે એમ છે. આસક્તપણું પરમાં હતું એ પણ સુખની કલ્પના થઈ હતું, ત્યાં સુખ નહોતું તો સુખની કલ્પના હતી, હવે સ્વરૂપમાં આસક્ત થયો ત્યાં વાસ્તવિક સુખ છે ને આસક્ત થયો છે, બસ સીધી વાત તો એ છે. જયારે પરમા આસક્ત હતો ત્યારે સ્વરૂપની ઉપેક્ષા કરતો હતો, જયારે સ્વરૂપમાં આસક્ત થયો ત્યારે પરની ઉપેક્ષા થઈ ગઈ, બસ સામે સામું થાય છે, કેમ કે સ્વપર વિરુદ્ધ છે, સ્વપર છે વિરુદ્ધ છે. એટલે ચેતન પદાર્થ સ્વરૂપથી નષ્ટ થયો હતો તે પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો, એટલે પોતાનો અભાવ અનુભવતો હતો, અનુભવતો તો પોતાને પોતાના અભાવને, હવે કેવી વિચિત્ર વાત છે, અનુભવ પોતે કરે છે, મરણનો અનુભવ પોતે કરે છે, પોતાના અભાવનો અનુભવ કેવી રીતે કરી શકાય, એ તો એમ કહેવા બરાબર છે કે મારા મોઢામાં જીભ નથી માટે હું બોલી શકતો નથી. કોઈ એમ કહે કે હું તો મૂંગો છું બોલી શકતો નથી, કેમ કે મારા મોઢામાં જીભ નથી, આટલી વાત કોણે કરી, એ બતાવે છે કે તારી આ બાબતમાં સમજણ કઈક બેભાનપણામાં અને મૂર્છિત અવસ્થામાં આ વાત ચાલે છે. પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો એવા ભાવને પામે છે, શું મને મારું સ્વરૂપ મળી ગયું એવા ભાવને પામે છે, જે મુઠ્ઠીમાં રાખેલું સોનું મુઠ્ઠીમાં જ હતું પણ એ મારું સોનું મળી ગયું, પેલા ખોવાઈ ગયું હતું ને હવે મળી ગયું, એ ખોવાઈ ગયાની કલ્પના હતી, મળેલું જ હતું પણ એની સાવધાની આવ્યા વિના એવા ભાવને પામે છે, સ્વરૂપને પ્રાપ્ત થયો એવા ભાવને પામે છે. દ્રષ્ટાંત કોની જેમ, પાણીની માફક, તો યવત એટલે પાણીની માફક, શું કરતો થકો કે આત્માનું આત્મની સદા આહરણ, પોતાને પોતામાં નિરંતર અનુભવતો થકો. કેવી રીતે પોતાને પ્રાપ્ત કર્યો? કે અનુભવથી પ્રાપ્ત કર્યો. મેં આવો આત્મા છે એમ જાણી લીધું, એમને સાંભળવા મળ્યું માટે જાણ્યું, શાસ્ત્રમાં વાંચવા મળ્યું માટે જાણ્યું, એમ નહીં. પોતાને પોતામાં નિરંતર અનુભવતો થકો એ પોતાને પામે છે, અથવા પુત્ર પ્રાપ્ત થયો એવા ભાવને પામે છે, અનુભવથી પામે છે એમ. કેમ કેવો છે આત્મા? કે તમે એક રસી નામ, અનુભવ રસિક છે જે પુરુષો, તેમને જ્ઞાન ગુણ આસ્વાદ રૂપ છે. ઠીક. આત્માનમ તદ એક રસી નામ વિજ્ઞાન એક રસ. એક રસી નામ એટલે અનુભવ રસિક છે જે પુરુષો, તેના જે અનુભવ રસિક છે. આમ તો શબ્દાર્થ સીધો એમ થાય છે, તદ એટલે તેના, એક રસી નામ એટલે એનો એકનો જ જેને રસ છે. શું? જેને આત્મા સિવાય બીજા કોઈનો રસ નથી એમ કેવું છે. આ એકલાનો રસ છે, બીજો કઈ રસ નથી. શું? એવા જે અનુભવના રસિયા પુરુષ છે એમ કેવું છે. શું? જે આત્માઓ અનુભવના રસિયા છે એનું કારણ છે કે એની અંદર જે શાંતિ અનુભવાય છે, જે સુખ અનુભવાય છે, તો પછી નિરાકુર અમૃત જેવી જે શાંતિ છે, પરશાંતિ અનંત સુધામય, જે અમૃત જેવી અનંત શાંતિ જેમાં ભરી છે, તો એનો કેટલો રસ લાગે એમ કે છે. શું? કે એવો એનો હરખા એનો રસ લાગે છે કે એના એકના જ રસિયા થાય છે, પછી એને જગતના કોઈ પદાર્થમાં રસ પડતો નથી. ત્રણ લોકનું રાજ તૃણવત લાગે છે. શું પદાર્થ બાકી રહ્યો પછી? ત્રણ લોકનું કોઈને આધિપત્ય મળતું નથી. ઇન્દ્રને ઇન્દ્રલોકનું, ચક્રવર્તીને મનુષ્ય લોકમાં છ ખંડનું, પાછું બાકી એના ખંડનું નહીં હોય, આખું મનુષ્ય લોક નહીં, છ ખંડ પૂરતું. ઇન્દ્રને ઇન્દ્રલોક પૂરતું. શું? આખો આખો દેવલોકનો કોઈને હોય એનો એનું આધિપત્ય ન હોય. આ તો કે છે કે માનો કે કદાચ ત્રણેય લોકનું આધિપત્ય હોય, તો પણ એનું મૂલ્ય એની પાસે કઈ નથી. ઉલાળી મૂકે આખા જગતને, એટલું વજન પડે આત્માનું. એવો રસ છે એનો, અનુભવનો રસ એવો છે. એવા અનુભવ રસિક છે જે પુરુષો, પુરુષો નામ આત્મા બોલેવા, તેમને જ્ઞાન ગુણ આસ્વાદ રૂપ છે. તેને જ્ઞાન ગુણ બસ એ જ્ઞાન ના વેદન માં પડ્યા છે. જ્ઞાન ગુણ એટલે જ્ઞાન વેદન, એનો અનુભવ ચાલે છે. એમાં બધું આખો આત્મા આવી ગયો. જ્ઞાન જ્ઞાન ને વેદે એ આત્મવેદન છે. શું? લીધું તેરમા કલશમાં, એ તો લીધું કે જે નાનાનુભૂતિ છે એ જ આત્માનુભૂતિ છે, અને આત્માનુભૂતિ છે તે નાનાનુભૂતિ છે, એ સિવાય બીજું કાંઈ નથી. એ અનુભવ રસિક પુરુષોને જ્ઞાન ગુણ આસ્વાદ રૂપ છે. ના, અનુભવ રસિક પુરુષોને, સ્વાનુભવી પુરુષોની વાત છે, જ્ઞાની પુરુષોની વાત છે. હા, નિરંતર પરિણતિ છે જ ને, ઉપયોગની શું કિંમત છે એમ કે છે. પરિણતિ તો છે ને, ઉપયોગ તો બિચારો બેકાર જાય છે, લડે છે તો બંધાતા નથી. ઉપયોગ બહાર જાય છે પણ જ્ઞાની બંધાતા નથી, કેમ કે ત્યાંય ભિન્ન રહે છે. બહાર જાય છે તો ભિન્ન રહીને બહાર જાય છે, એકત્વપણે બહાર જતા નથી એમ છે. એવો થયો છે કે જેમ પાણીનો શીત સ્વચ્છ દ્રવ્યત્વ સ્વભાવ છે, તે સ્વભાવથી ક્યારેક ચ્યુત થાય છે, પોતાના સ્વભાવને તે છોડે છે, તેમ જીવદ્રવ્યનો સ્વભાવ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અતિન્દ્રિય સુખ ઇત્યાદિ અનંત ગુણ સ્વરૂપ છે, તેનાથી અનાદિકાળથી ભ્રષ્ટ થયો છે, એટલે કે વિભાવ રૂપ પરિણમ્યો છે. જેમ પાણી ક્યારેક ઊંધું થાય છે, પાણી ક્યારેક સૂર્યના ગરમીથી કે અગ્નિના નિમિત્તથી કોઈ વખત ઊંધું થયેલું જોવામાં આવે છે, પણ પાણીનો શીત સ્વચ્છ દ્રવ્યત્વ સ્વભાવ છે. જેવા માટી પડે તો મેલું દેખાય છે, ડોળું દેખાય છે, પાણી ડોળું થયું છે, સ્વરૂપે કરીને પાણી ડોળું થતું, જો એનું સ્વરૂપ ડોળું થાય તો કોઈ ચોખ્ખું થાય નહીં, જો સ્વરૂપે ઊંધું થાય તો કોઈ ઠંડું થાય નહીં. એટલે માટી વાળું હોય તો આપોઆપ પાણી કેમ નિર્મળ થઈ જાય છે? થાય છે નદીમાં, તળાવમાં, વરસાદ હોય ત્યારે ઉડાળું હોય છે, પછી એને ગાળવા કોણ જાય છે? ગરણું મૂકવા કોઈ જાય છે? આપોઆપ માટી જુદી પડે છે, માટી બેસી જાય છે, પાણી ચોખ્ખું નિર્મળ થઈ જાય છે. એવી રીતે ઊંધું થયું હોય એ આપોઆપ શીતળ થઈ જાય છે. શીતળ કરવા માટે એને કાંઈ કરવું પડતું નથી, નિર્મળ કરવા માટે એને કાંઈ કરવું પડતું નથી, એનો સ્વભાવ છે. જેમ પાણીનો શીત સ્વચ્છ દ્રવ્યત્વ સ્વભાવ છે, તેમ તે સ્વભાવથી ક્યારેક ચ્યુત પણ થાય છે અને પોતાના સ્વભાવને છોડે છે, એટલે અવસ્થામાં છોડે છે. સ્વભાવને છોડે છે એટલે અવસ્થામાં છોડે છે. મૂળ પણ સ્વભાવને છોડે તો પાણી જ રહે નહીં, પાણી બદલીને બીજું કાંઈ થઈ જાય. એટલો તો દ્રષ્ટાંત આપ્યો કે ઉના પાણીથી ગામ બળે નહીં. કૃપાળુદેવ એક પત્ર માં આપ્યો છે, ઊના પાણીથી ગામ ન બળે. ઉકળતું પાણી હોય કેવું, ફૂડલા પડે એવું, છાંટો પડે ત્યાં ફૂડલો પડી જાય, એ પાણી ઉકળતું પાણી જો શરીર ઉપર પડે તો સીધો ફૂડલો કરે, એવું ઉકળતું પાણી હોય પણ જ્યાં અગ્નિ ઉપર નાખે તો અગ્નિને ગારો કરી નાખે, અગ્નિને ઓલવી નાખે. એ તો ગામને બાળે નહીં પણ અગ્નિને બાળવા ન દે. એમ નથી કે ઠંડુ પાણી છે તો ઓલવવા માટે પાણી ઠંડુ જ જોઈએ, ઊંધું પાણી હોય તો ઓલવી જાય, કેમ કે આખરમાં પાણીનો સ્વભાવ તે પાણીનો સ્વભાવ છે. પાણી પણ છોડ્યું નથી એને, ઊંધું થયું તો પણ પાણી પણ છોડ્યું નથી. તે સ્વભાવથી ક્યારેક ચ્યુત થાય, પોતાના સ્વભાવને છોડે, તેમ જીવદ્રવ્યનો સ્વભાવ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અતિન્દ્રિય સુખ ઇત્યાદિ અનંત ગુણ સ્વરૂપ છે. એવા જે કેવળ જ્ઞાનાદિ સ્વભાવ ગુણ છે, એવા અનંત ગુણ સ્વરૂપ છે, તેનાથી અનાદિકાળથી ભ્રષ્ટ થયો છે અને વિભાવરૂપ પરિણમો છે. પરિણમનમાં ભ્રષ્ટ થયો છે. મૂળ સ્વભાવ કોઈ આત્મા એ ક્યારેય છોડ્યો નથી. અનંત 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 કાળ નિબોધમાં રહ્યો તો પણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ વિરિયાદિ જે એનો મૂળ સ્વભાવ છે એમને મત છે, જરાય એમાં ફેર પડે નહીં. એવો સામર્થ વાળો સ્વભાવ છે. એનું સામર્થ કેટલું? અનંતકાળ નિબોધમાં રહે તો જેમાં કાંઈ ફેર ન પડે એનું સામર્થ્ય કેટલું? એવો સ્વભાવ છે. એ અવસ્થામાં ભ્રષ્ટ અનાદિથી થયેલો છે, અનાદિથી બેભાન છે પોતાના સ્વરૂપથી, અને અવસ્થામાં એ વિભાવપણે પરિણમો છે. જે ત્રિકાળી સ્વભાવ છે એમાં ક્યાં પરિણમન છે? વિભાવપણે પરિણમો છે, એ પરિણામે પરિણમો છે. અવસ્થામાં તો પરિણમન છે નહીં, સ્વભાવમાં તો પરિણમન છે નહીં. એટલે એ વિભાવ સ્વભાવને અડતો નથી, સ્વભાવ એમને રહે છે. એવી અનાદિની પરિસ્થિતિ છે. હવે એ કેવી રીતે ભ્રષ્ટપણું, એ જે એનું ચ્યુતપણું થયું છે, ભ્રષ્ટપણું જે રીતે છે એનું થોડુંક વર્ણન કરે છે અહીંયા. કે એ રીતે ભષ્ટમાં છે ત્યારે ચાર ગતિથી ચાર ગતિ રૂપ પર્યાય પોતાનો અનુભવ કરે છે. તો એ કેવી રીતે? તો વર્તમાન અવલોકન કરી લેવું. અત્યારે પોતે મનુષ્યપણે પોતાનો અનુભવ કેમ કરે છે, આ વિભાવ કેવી રીતે થઈ રહ્યો છે એનું અવલોકનથી જ્ઞાન થાય, તો તે અનુભવ જ્ઞાન છે. એ રીતે જરા વિશેષ લઈશું.